તારીખ 25/2/1998 શ્રી મદ્રાસ ચંદ્ર પત્રાંક 679 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 298
પત્ર 679 ઓમ સદગુરુ ચરણાય નમઃ પત્રના પ્રારંભમાં સદગુરુના ચરણને નમસ્કાર કરે છે. સદગુરુનું મહત્વ મોક્ષ માર્ગની અંદર વિશેષ રૂપે સ્થાપિત થયું છે અને તે યથાર્થ છે. મહામુનિઓ પણ પોતાના શ્રી ગુરુનું સ્મરણ કરે છે. આત્મનિષ્ઠ શ્રી સૌભાગ પ્રત્યે શ્રી સાયલા 29મા વર્ષનો પત્ર છે. સૌભાગભાઈનો આયુષ્ય લગભગ 1.5 વર્ષ જેટલું બાકી છે. 30ના જેઠ મહિનામાં ધ્યાન છે. વિશેષણ મેળવ્યું છે આત્મનિષ્ઠ. આત્મામાં જેમની નિષ્ઠા છે, આત્મકલ્યાણમાં જેમની નિષ્ઠા છે, એમાં સુભાષભાઈ પ્રત્યે સાયલા પત્ર લખાયેલો છે. ફાગણ વદ છઠના કાગળમાં લખેલા પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે તે વિચારશો. પેરેગ્રાફ નંબર આપ્યા છે, 6 પેરેગ્રાફ નંબર આપ્યા છે. વિસ્તારથી 3 પેજમાં પત્ર છે. પ્રશ્નો 6 છે એટલે 6ના ઉત્તર આપ્યા છે અને 6 પ્રશ્નોના ઉત્તરના હિસાબે સંક્ષેપમાં ઉત્તર આપ્યા છે. જી જ્ઞાનમાં દેહાદી અધ્યાસ મીટો છે અને અન્ય પદાર્થને વિશે અહંતા મમતા વર્તતા નથી તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત જ્ઞાન સ્વરૂપનું ભજે છે, તે જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહેવા યોગ્ય છે. પ્રશ્ન એવો હોવો જોઈએ સુભાગભાઈનો કે નિરાવરણ જ્ઞાન કોને કહેવું. અધ્યાત્મના દ્રષ્ટિકોણથી આ ઉત્તર છે. આગમના દ્રષ્ટિકોણથી તો મતિ જ્ઞાનાવરણ, શ્રુત જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મનોપ્રયોગ જ્ઞાનાવરણ અને કેવળ જ્ઞાનાવરણ, એવી રીતે જ્ઞાનના 5 પ્રકાર છે અને એને 5 પ્રકારના આવરણો પણ છે કે જેને લઈને એ જ્ઞાન અલ્પર્ય છે અથવા ઉઘડતું નથી. અહીંયા એ વિષય નથી. અહીં તો જે જ્ઞાનમાં દેહાદી અધ્યાસ મીઠો છે દેહ તે હું એવી ભ્રાંતિ જેની મટી ગઈ છે, શરીર તે હું એવી ભ્રાંતિ જેની મટી ગઈ છે, અને દેહથી ભિન્ન દેહાતીત દશા નો અનુભવ કરે છે. દેહાધ્યાસ મટતા દેહ ક્યારે મટે છે કે દેહાતીત દશાનો અનુભવ કરે ત્યાંથી. એ પ્રકાર જેનો મીટો છે અને અન્ય પદાર્થને વિશે અહંતા મમતા વર્તતા નથી એટલે બીજા પદાર્થો મારા છે એવું પરિણમન વર્તતું નથી. શરીર મારું છે એ વાત તો ગઈ, પણ કુટુંબ પરિવાર મકાન ઘર આબરૂ પૈસા ટકા દાગીના વસ્ત્રો જે કાંઈ પ્રારબ્ધ યોગે બીજા લોકો એમ કહે કે એનું છે આ બધું ફલાણા ફલાણાનું છે, એમાં પણ પોતાપણું જેને વર્તતું નથી એ પણ જગતના સ્વતંત્ર પદાર્થો પણ સચેત અચેત અને સચેત અચેત મિશ્ર એવા જગતના પદાર્થો છે, મારા અસ્તિત્વમાં એ નથી, એમનામાં મારું ક્યાં કાંઈ અસ્તિત્વ નથી, એવું જેને અનુભવ પણ વર્તે છે તથા એ પર અપેક્ષિત વાત કરી નિરાવરણ જ્ઞાનને. હવે સ્વ અપેક્ષિત વાત કરે છે, નાસ્તિની વાત કરી, હવે અસ્થિની વાત કરે છે. ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, પોતાનું જે સ્વરૂપ છે એમાં ઉપયોગ લાગે છે. એટલે સ્વરૂપ સાવધાની વર્તે છે અને સ્વરૂપ લીનતા પણ વર્તે છે, અર્થાત ઉપયોગ એટલે જ્ઞાન, અર્થાત જ્ઞાન સ્વરૂપ પણ ભજે છે. શું કરે છે? જ્ઞાન સ્વરૂપ પણ ભજે છે. એટલે જ્ઞાન છે એ સ્વસ્વરૂપે પરિણમન પેદા કરે છે, સ્વસ્વરૂપ આકાર ઉપયોગ થાય છે. જ્ઞાન સ્વરૂપ પણ ભજે છે, તે જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહેવા યોગ્ય છે. એવું જ્ઞાન તે નિરાવરણ જ્ઞાન છે. જ્ઞાન પોતાના સ્વરૂપનો અનુભવ ન કરે, સ્વભાવ તો પોતાના સ્વરૂપને અનુભવ કરવાનો છે. જ્ઞાનનો સ્વભાવ તો પોતાના સ્વરૂપને અનુભવ કરવાનો છે, એના બદલે એ પોતાના સ્વરૂપનો અનુભવ નથી કરી શકતો. કારણ શું? કે કોઈ એક આવરણ જ્ઞાનને વર્તે છે, જ્ઞાનને એક પ્રકારે આવરણ વર્તે છે, કે જેથી એ પોતાના સ્વરૂપનો અનુભવ કરવાના સ્વભાવ હોવા છતાં અનુભવ કરતું નથી, કરી શકતું નથી. એ જ્ઞાન આવરિત જ્ઞાન છે, આવરણ પ્રાપ્ત જ્ઞાન છે, અને જે જ્ઞાન પોતાના સ્વરૂપનો અનુભવ કરે તે નિરાવરણ જ્ઞાન છે. જ્યારે જ્ઞાન પોતાના સ્વરૂપનો અનુભવ કરે નિરાવરણ થઈને, ત્યારે એને દેહાધ્યાસ ન હોય અને ત્યારે એ અન્ય પદાર્થમાં પોતાપણું એને ન હોય. શું કહેવું છે? શાસ્ત્ર જ્ઞાનના વિષયમાં એ રીતે વાત ચાલી છે પત્રમાં. કોઈ કોઈ જીવોને ક્ષોભસમ હોવાને લીધે શાસ્ત્ર જ્ઞાન બરાબર સમજાય છે, અને તેથી શાસ્ત્ર બરાબર સમજાતું હોવાથી એને પોતાને એમ લાગે છે કે મને જ્ઞાન થયું છે, પણ ખરેખર એ નિરાવરણ જ્ઞાન નથી. અહીંયા તકલીફ શું થાય છે કે શાસ્ત્રનો વિષય પણ આત્મજ્ઞાન અને એવો જ બધો છે. શાસ્ત્ર પણ અનુભવી પુરુષોના વચનો છે અને એ બરાબર સમજાય, પોતાની સમજણ સાથે ટેલી થાય છે. કોઈ પણ શાસ્ત્ર વાંચે ત્યારે એને એમ લાગે કે હું આમ જ સમજું છું, મને આમાં કંઈ ફેરફાર મારી સમજણમાં લાગતો નથી. ત્યારે કેવી રીતે વિચારવું? તે જીવે કેવી રીતે વિચારવું? એ જીવે એવી રીતે વિચારવું જોઈએ કે કોઈ અપૂર્વ નિરાવરણ દશા મને પ્રાપ્ત થઈ નથી, ત્યાં સુધી મારી સમજણ છે સંતોષકારક નથી, પોતાની સમજણની સામે નિરાવરણતા પ્રાપ્ત નથી માટે અસંતુષ્ટપણો ઉત્પન્ન થવું ઘટે એવી ચર્ચા પત્રમાં કરી શકું છું. અહીંયા તો સુભાગભાઈના પ્રશ્નનો ઉત્તર ચાલે છે એટલે એમણે બહુ સ્પષ્ટ વાત કરી કે જેને પરમાં પોતાપણું વર્તતું નથી અને જે ઉપયોગ સ્વરૂપમાં પરિણમી જાય છે, લાગી જાય છે, તે જ્ઞાનને અમે નિરાવરણ કરીએ છીએ. એ પહેલા પ્રશ્નનો ઉત્તર છે. બીજો પ્રશ્ન એવો હોવો જોઈએ કે બીજા પ્રશ્નમાં એમણે 3-4-5 પેરેગ્રાફ લખ્યા છે વિસ્તારથી, આ પછી ઉત્તર અને પ્રશ્ન જોડો પ્રયોજન પણ મોક્ષ માટે છે. એટલા માટે કે જ્ઞાની અને અજ્ઞાનીની વાણીમાં ભેદ શું, તફાવત શું, કેમ ખબર પડે કે આ જ્ઞાનીની વાણી છે અને આ અજ્ઞાનીની વાણી છે, એ કેવી રીતે સમજાય મોક્ષોને, એના ઉપર વિસ્તારથી એમણે ઉત્તર આપ્યો છે. એ પ્રકારનો કોઈ પ્રશ્ન હોવો જોઈએ. શું કહે છે કે સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવવો કઠણ છે, એ વાત યથાર્થ છે. ભાઈ પ્રશ્નમાં લખ્યો છે બધા તો કઈ આ ભેદ સમજી શકતા નથી, તો કે વાત તો તમારી યથાર્થ છે. એવો તફાવત સમજવા માટે પણ યોગ્યતા જોઈએ અને એ યોગ્યતામાં ઉત્કૃષ્ટ મોક્ષ કરવું જોઈએ. એમ કે છે સામાન્ય મનુષ્ય તો ન સમજી શકે એવા ભેદ. જગન્ય એટલે શરૂઆતની કક્ષાવાળા મુમુક્ષુઓ પણ એ વાણીનો ભેદ ન સમજી શકે. મધ્યમ કોટિના મુમુક્ષુ પણ ન સમજી શકે, ત્યાં સુધી લીધું છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય તે સમજી શકે એમ એમ કહેવું છે. એટલે બધા સમજી શકે એવું નથી અને એવું નથી એ વાત બરાબર છે, યથાર્થ છે. અને જો બધા સમજી શકતા હોત તો આ પરિસ્થિતિ બધાની ફરીથી સર્વજીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવવો કઠણ છે, એ વાત યથાર્થ છે. એ વાત તો સુભાષભાઈએ પણ લખી છે અને કહ્યું છે કે એ વાત તમારી યથાર્થ છે. કેમ કે કંઈક શુષ્ક જ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જીવો ઉપદેશ કરે, જ્ઞાનીનો યોગ હોય અને એ જાતનો ઉઘાડ હોય તો અનુકરણ સારી રીતે કરી શકે. શીખી જાય જ્ઞાની પણ આમ બોલે છે, આ વિષયમાં આમ બોલે છે, આ વિષયમાં આમ બોલે છે, આ વિષયમાં આમ બોલે છે, અને એ રીતે પોતે પણ કરી શકે અને તેથી તેમના વચનનું સમતુલ્યપણું જોયાથી એટલે બંનેના વચનો સરખા લાગે. જ્ઞાની કહે એવું જ બીજા પણ કહે. જોયાથી શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને એવું બને અને એ રીતે આકર્ષણ પણ થાય. મંદ દશાવાનું મુમુક્ષુ જીવો પણ તેના વચનથી ભ્રાંતિ પામે. સામાન્ય મનુષ્યને તો ભૂલ થાય પણ મંદ દશાવાળા મુમુક્ષુ છે એની પણ ભૂલ થવાનો આ જગ્યાએ સંભવ છે. પણ ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્ક જ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દે જોઈને પ્રાય એટલે બહુ ભાગ ભ્રાંતિ પામવા યોગ્ય નથી. કેમ કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશય જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. ક્યાં ફરક પડે છે? આશયથી ફરક પડે છે. આશય શબ્દ એમને નીચે પણ વાંચ્યો છે. ફરીથી આ જગ્યાએ ભૂલ થાય છે, મુમુક્ષુને પણ ભૂલ થાય છે. સામાન્ય મનુષ્યો તો બાહ્ય ત્યાગથી પણ ભૂલે છે, અને સંપ્રદાયો તો ત્યાગ પાછળ ચાલે છે. કેમ કે સામાન્ય બુદ્ધિમાં લોકો એમ વિચારે છે કે જ્ઞાન ગમે એટલું હોય પણ આચરણ જોવું જોઈએ, અને ત્યાગીને તો આચરણ છે, માટે ત્યાગને તો નમસ્કાર કરવા જોઈએ છે. એટલે ત્યાગની, બાહ્ય ત્યાગની મહત્તા હોય છે એ તો જ્ઞાનને પણ વિચારતા નથી. કેટલાક બાહ્ય ત્યાગી પણ હોય છે અને શાસ્ત્ર જ્ઞાની પણ હોય છે. આત્મજ્ઞાની ન હોય પણ શાસ્ત્ર જ્ઞાની હોય અને બહારમાં ત્યાગ પણ કર્યો હોય, ત્યાં ભૂલ થવાની સંભવિતતા વધારે છે. બાહ્ય ત્યાગ ન હોય ને એટલું શાસ્ત્ર જ્ઞાન હોય, ત્યાં પણ જ્ઞાનની પ્રધાનતા વાળા જીવોને ભૂલ થાય છે. સામાન્ય માણસો કેટલું બધું જ્ઞાન છે, કેવું સરસ સમજાવી શકે છે. જ્ઞાન છે એમ કેમ ના પડાય આપણે? પણ એવું જ્ઞાન હોય ને સાથે ત્યાગ હોય, ત્યાં તો ઘણા ભૂલ, ઘણા જીવો ભૂલ કરે છે, આકર્ષિત થાય છે. એટલે એ વાતને ખોલી છે આપણે કે મંદ દશાવાન મોક્ષો અને સામાન્ય મન મોક્ષોને આશય પકડાતો નથી. કેમ ભૂલ થાય છે? આશય પકડાતો નથી, તેથી તે ભ્રાંતિ પામે છે. ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ પુરુષ જ્ઞાનીની વાણી અને શુષ્ક જ્ઞાનીની વાણી અને જ્ઞાનીની વાણી ભલે એક સરખી શબ્દમાં હોય તો પણ શબ્દે સરખી જોઈને ભ્રાંતિ પામવા યોગ્ય નથી, એને ભ્રાંતિ નથી થતી. કેમ કે એ આશય પકડી શકે એવી યોગ્યતા એનામાં છે, અને તેથી એને તુલના કરે છે. તુલના કરવી એટલે સરખામણી કરવી, તુલના કરવી એટલે તોડી જોવો, અને તોડતા તુલનાત્મક બુદ્ધિ હોય છે એ પ્રકારને. ક્યાં વજન જોવું એ તોડનારને બરાબર ખબર પડે છે કે ક્યાં વજન જોવું જોઈએ, કયું પલ્લું નમવું. કોઈ વાર કોઈ જ્ઞાની એવા હોય છે કે એના કરતા જ્ઞાની વધારે સારી, અજ્ઞાની વધારે સમજાવી શકે સારી રીતે, અને એટલું સરસ રીતે જ્ઞાની ન સમજાવી શકે એવું પણ બનતું હોય છે, અને ત્યાં તો ભૂલ ખાવાનો વધારે પડકાર બને. એટલે કૃપાલુ દેવે એક વાત ફિક્સ કરી કે આશય પકડતા આવડે, આશય પકડીને એની તુલના કરતા આવડે તો ભૂલ ન ખાય. મિત્ર ભૂલ ખાઈ જાય.
તો ભાઈ શ્રી આશય પકડવાની ભીતી,
પહેલા તો આશય શું એ સ્પષ્ટ કરીએ આપણે, પછી એ પકડવાની વાત આપોઆપ સમજાઈ જશે. કે અહીંયા આશય એટલે શું કહેવા માગે છે? હવે શું છે કે જ્ઞાની છે એ આત્મકલ્યાણને સાધે છે. જ્ઞાની શેને સાધે છે? આત્માને સાધે છે. આત્મકલ્યાણ કરતા કરતા એ આત્મકલ્યાણની વાત કરે છે. એટલે એમને સર્વ વાતનું કેન્દ્ર સ્થાન, સેન્ટર પોઈન્ટ આત્મકલ્યાણ છે. એ આશય એમની વાણીમાં હંમેશા હંમેશા બધી જ વખતે ચાલુ હોય છે. એ આશય છોડીને એથી વિરુદ્ધ, આશય વિરુદ્ધ એમની વાણીમાં કદાપી કોઈ વાત હોતી નથી. જે જ્ઞાની નથી તે આત્મકલ્યાણ સાધતા નથી, બરાબર છે? તો પછી શું કરે છે? એ રાગ ને સાધે છે. પછી એ રાગ વાણી સંબંધી ન હોય, એ રાગ એ વાણી દ્વારા માન પ્રાપ્ત થતું હોય એ સંબંધી ન હોય. કોઈ સારું ગાઈ શકતા હોય તો એ સંબંધી નો, અવાજ સંબંધી ન હોય. પોતાની સમજાવવાની શૈલી સારી હોય તો શૈલી સંબંધી ન હોય. અથવા એ પ્રવૃત્તિ કરતા બીજા કોઈ ભૌતિક લાભો મળતા હોય એ સંબંધી નો રાગ હોય. એમ રાગના વિષયો અનેક છે, પણ એ રાગને સાધતા સાધતા એ વાત કરે છે. હા, એની વાસ્તવિક પરિસ્થિતિ બંનેની જુદી જુદી છે. જ્ઞાનીની વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે આત્મકલ્યાણ સાધતા સાધતા જે વાત કરે છે એ કરે છે. અજ્ઞાની છે, રાગને સાધતા સાધતા એ જ વાત કરે છે. વાત બે એક જ કરે છે. આપણે બે વાત બે જુદી જુદી વાત કરે છે એમ નથી લેવું, એક જ વાત કરે છે.
તો એ વિરોધાભાસી,
બંનેનો આશય જુદો છે. બંનેનો આશય જુદો છે. કેમ કે આત્મકલ્યાણ કરવાની રીત, આત્મકલ્યાણ કરવાની જે રીત છે એ રીત પ્રયોગાત્મક પણે એમાં પ્રવેશ કર્યા વિના હોતી નથી એની પાસે. અને એ ઉત્કૃષ્ટ દશામાં મોક્ષ પકડી શકે છે કે વિધિનો વિષય, રીતનો વિષય, કાર્ય પદ્ધતિનો વિષય ચોખ્ખો આમાં સ્પષ્ટ આવતો નથી. કેમ કે એ સાધતા નથી. ને સાયદા વગેરે કહી શકાય એવું કે એના કંઈ સંકેત થઈ શકે એવું કે એ વિષયની અંદર કાંઈ પણ એની ચેષ્ટા થઈ શકે એવું આવતું નથી. એટલે એ વિધિમાં જેનો પ્રવેશ છે, એ પ્રયોગમાં જેનો પ્રવેશ છે એમાં એ વાત આવ્યા વિના રહેતી નથી. અનેક પણ એટલે ઉત્કૃષ્ટ દશામાં મોક્ષનું ત્યાં ખ્યાલ હોય છે, ત્યાં એની સમજણ હોય છે, અને એ લેકિંગ પોઈન્ટ છે એ પકડી શકે છે. જ્યાં એનો અભાવ હોય છે એ અભાવને પકડી શકે છે. આત્મકલ્યાણ કરવું એ સંબંધ નો પરમ જિજ્ઞાસુ છે. ત્યારે એ ઉત્કૃષ્ટ દશામાં છે. એની જિજ્ઞાસાની પૂર્તિ થાય એ જ્ઞાનીની વાણીથી જ થાય. બીજાની વાણીથી એની જિજ્ઞાસાની પૂર્તિ થતી નથી. કેમ કે એ વિષય ત્યાં આવતો નથી. આવતો નથી એનું કારણ કે એની પાસે એ વિષય છે નહીં. પરિણમનનો એ વિષય એની પોતાની પાસે નથી તો એ વાતને કેવી રીતે કહી શકે ને બતાવી શકે. એટલે એ સિવાયની બીજી બીજી વાતો છે એ એક સરખી આવે. એ એ આશયને છોડીને, રીતને છોડીને એ સિવાયની જે બીજી બીજી વાતો છે એક સરખી આવે. એક સરખી ન આવે તો કદાચ વધારે સારી રીતે આવે એમ કે શોક સંભાળ આવે ને વાણીના યોગ વાળા આવે તો. પણ મૂળ મુદ્દો એની પાસે નથી. જે આ ઉત્કૃષ્ટ મોમુક્ષુને જોઈએ છે એ મુદ્દો એની પાસે નથી. એ વાત એમાં આવતી નથી. એટલે એ આશય રહીત એ વાણી છે. અને જ્ઞાનીની વાણી સાદી હોય, ઓછું બોલે એવા કેટલાક હોય. કોઈ જ્ઞાની હોય કે જેને ઓછું બોલવાનું પ્રકૃતિગત રીતે હોય તો પણ એ વાત તો આવ્યા વિના
પછી શુષ્ક જ્ઞાની, વિદ્વાન, પંડિત બધી એકાંત મારે
ના એવું નથી. વિદ્વાન જ્ઞાની પણ વિદ્વાન ને પંડિત હોઈ શકે, પણ જ્ઞાની શુષ્ક જ્ઞાની ન હોઈ શકે. અને શુષ્ક જ્ઞાની વિદ્વાન ને પંડિત હોઈ શકે, પણ જ્ઞાની ન હોઈ શકે.
સરસ્વતી નો એટલો યોગ ના હોય,
ઉત્કૃષ્ટ મોક્ષ પકડી શકે, ખરે કોઈ ઓછું બને કોઈ વધારે બને, જ્ઞાની હોય તો એનો આશય પકડી જાય છે વાણી માંથી. યોગ નથી એમ સમજી શકે, વાણી નો યોગ નથી, પ્રભાવ ના યોગ નથી એમ સમજી શકે. પણ આશય નથી એમ ન આવે, આશય આવતો હોય એટલે આશય નથી એમ ન આવે.
ઉત્કૃષ્ટ જ્ઞાનીને જ માનતું હોય ને બીજા સામાન્ય પ્રત્યે અવગણ આધાર ન ધ્યાન દેવું એવું કરતું હોય તો પછી એ પણ એક શું રાગ નો પ્રકાર માની લેવો?
નહીં, એવું બને જ નહીં.
પકડે
તો એ પ્રશ્ન વાત રહેતી નથી, એ પ્રશ્ન સ્થાને
છે. જો ન પકડી શકતો હોય તો પછી જેને પકડી જાય રાગના પ્રકારમાં જ ગયું ને તો પછી એની ઉત્કૃષ્ટતા ન રહી ત્યાં.
હા, એટલે તો કહું છું કે ઉત્કૃષ્ટ પકડી
લઈએ પછી સામાન્યપણામાં જ રહી
ગઈ, સામાન્યપણામાં જાય છે. ઉત્કૃષ્ટ પકડી લઈએ, ન પકડી લઈએ એમ ન બીજું ઉત્કૃષ્ટ મુમુક્ષુ કોને કહેવાય? આપણે ફરીને થોડી વાતને વિચારીએ. વ્યક્તિરાગ વાળાને ઉત્કૃષ્ટ મુમુક્ષુ નથી કહેતા. એટલે તમારો જે તમારી વાત છે વ્યક્તિરાગના વિષયમાં જાય છે. શું ઉત્કૃષ્ટ મુમુક્ષુ છે? એને ગુણનો અનુરાગ છે. કોનો અનુરાગ છે? ગુણાનુરાગી છે. એ વ્યક્તિરાગી નથી, એ ગુણાનુરાગી છે. એટલે એ ગુણ જ જોવે છે, એ ગુણ જ જોવે છે અને એની નજર ગુણ ઉપર હોય છે એમ છે. હજી તમારા કરતા થોડો અઘરો પ્રશ્ન મૂકીએ, તમે મૂક્યો છે એના કરતા મૂકી શકાય એવો પ્રશ્ન છે. એ બે જ્ઞાની છે, એકમાં દોષ જાજા દેખાય છે ને એકમાં દોષ થોડા દેખાય છે. બીજી રીતે પ્રશ્ન મૂકીએ આપણે, હા તો પછી ઉત્કૃષ્ટ મુમુક્ષુ ભૂલ ખાય કે ન ખાય? ઉત્કૃષ્ટ મુમુક્ષુ ની નજર ગુણ ઉપર છે, દોષ ઉપર નથી. એનું કારણ છે કે જ્ઞાની એટલે કોઈ સંપૂર્ણ નિર્દોષ વ્યક્તિ નથી. જ્ઞાનીને પણ દોષ છે, દોષના પરિણામ જ્ઞાનીને નથી થતા એમ તો કોઈ નહીં કહી શકે. કેમ કે એ તો સામાન્ય રીતે કોઈ પણ કુટુંબમાં જન્મેલો મનુષ્ય હોય છે પછી જ્ઞાન દશાને પ્રાપ્ત કરે છે અને પૂર્વ પ્રારબ્ધ તો સામાન્ય મનુષ્યને હોય, એવું જ્ઞાનીને હોય. કેમ કે અજ્ઞાન ભાવે કર્મ આવેલા કર્મ જેને ઉદયમાં વર્તે છે એટલે એ જ પ્રકારના સંયોગને એ પ્રકારની પ્રવૃત્તિ જોવામાં આવે અને એમાં કોઈને વધારે દોષ દેખાય, કોઈનામાં ઓછો દોષ હોય, કોઈ નિવૃત્ત હોય તો એને અશુભ યોગ ઓછા હોય. કેમ કે ગુરુદેવ છે એ નિવૃત્તિ યોગમાં હતા, તેમને અશુભ યોગ નહોતા, બેરા છોકરા નહોતા, વેપાર ધંધો નહોતો કે બીજી કોઈ લૌકિક પ્રવૃત્તિમાં પડતા નહોતા અને ટ્રસ્ટની પ્રવૃત્તિમાં પડતા નહોતા. એ તો તેની તો જરા શુભ યોગની પ્રવૃત્તિ છે તો એટલા મેં નહોતા પડતા. એ તો શું કૃપાળુ દેવ છે એ વેપાર ધંધામાં હતા અને ઘરે બેરા છોકરા હતા, હા દુકાન ધંધા જતા હતા. તો એકના દોષ ઘણા દેખાય, એકના દોષ ઓછા દેખાય અથવા ન દેખાય હું ને, કેમ કે હું તો જ્ઞાન ધ્યાનમાં ત્યાગી જેવું જીવન હતો. ઉત્કૃષ્ટ મુમુક્ષુ એ સમજી લે, કેમ કે એની દ્રષ્ટિ દોષ ઉપર નથી, એની દ્રષ્ટિ ગુણ ઉપર છે. એમાં ગુણથી પકડે છે, દોષથી નથી પકડતા. એટલે દોષથી જે જોનાર હોય છે એ ભૂલ ખાય છે પણ એ ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોતા નથી. એ દોષ જોવે છે તે ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોતા નથી. આપણે તો મુદ્દો એ છે કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં, શુષ્ક જ્ઞાની એટલા માટે લીધા છે કૃપા કરીને કે અધ્યાત્મનો વિષય એ પણ ચર્ચા છે અને જ્ઞાની પણ ચર્ચા છે, એટલે પેલો જ્ઞાનીના જેવો ચર્ચા છે, પણ જ્ઞાનીને એ ભાવમાં છે વિષય, અધ્યાત્મનો વિષય પોતાના ભાવમાં છે, પરિણમનમાં છે, અને અજ્ઞાનીને એ વિષય એના પરિણમનમાં નથી, અને પરિણમનમાં ન હોય ત્યારે એનું ભાવવાયું પણ ન હોય, એનું ભાવવાયું પણ ન હોય, અને ભાવવાયું પણ ન હોય છતાંય જો અધ્યાત્મને એ કહે તો એમાં શુષ્કતા આવ્યા વિના રહે, એટલે શુષ્ક જ્ઞાની શબ્દ વાપર્યા છે, વિદ્વાન શબ્દ નથી વાપર્યો, પંડિત શબ્દ નથી વાપર્યો, શુષ્ક જ્ઞાની એવો શબ્દ વાપર્યો છે, કેમ કે ભૂલ ક્યાં થાય છે, અધ્યાત્મનો વિષય ચાલતો હોય ત્યાં થાય છે, આગમના વિષયમાં તો જાણકારી ઓછી હોતી, જ્ઞાની અજ્ઞાની ગમે એની હોય એ તો બહુ મહત્વનો વિષય નથી. સ્વરૂપને આગમ દ્વારા અથવા જ્ઞાની પાસેથી સમજીને પોતાનો આત્મા એવો છે એમ વિચાર વિકલ્પ કરે છે, એટલે વિચારકોટીમાં કોઈ મુમુક્ષુ છે અને આત્માની ભાવના ને ચિંતમનથી ભાવે છે. આપણે કાલે વાત એમ લીધી હતી કે એ રીતે આત્મભાવના ન ભાવવી, પણ એવો પોતાનો આત્મા છે એમ જોઈને ભાવવો, જોકે જોવે એટલે ભાવના આવ્યા વિના, પણ કહેવામાં એમ એમ કહેવાય કે જોઈને ભાવવો, પણ જોવે એટલે ભાવના આવ્યા વિના, એ જોઈને જે ભાવના હોય છે એ સહજ હોય છે, અકૃત્રિમ હોય છે, અને એમાં ભાવવાહી પણ હોય છે, શુષ્કતા નથી હોતી, અને જે વિચારકોટીમાં હોય છે વિકલ્પથી માત્ર ભાવે છે એમાં શુષ્કતા આવ્યા વિના રહેતી નથી, કેમ કે એમાં ભાવવાહી પણ નથી, એમ છે. એટલે આ શુષ્ક જ્ઞાનીની વાત લીધી છે. અને બીજા પડખાથી આપણે એ પણ સ્પષ્ટ થઈ કરી વાત કે એની પાસે વિધિનું પરિણમન નથી તો કેવી રીતે બતાવીને કહે, આશય તો સાધવાનો છે વિધિથી, જ્ઞાની તો સાધતા સાધતા કે છે એ વિધિને, એ તો બરાબર કે છે, એનો આશય વ્યક્ત થાય છે, અને અંદરમાં જ સાધના નથી તો એ સાધના કેવી રીતે વ્યક્ત થાય, કૂવામાં નથી તો અવાડામાં પાણી આવે કેવી રીતે, ભલે ને કોષ અંદર નાખ્યા કરે કે અંદર ઘડો ડૂબાડ્યા કરે, પણ અંદર પાણી હોય તો પાણી ભરાઈને બહાર નીકળે ને, એટલે ત્યાં કૂવામાં જ નથી તો અવાડામાં આવતું નથી,
અને ચહેરાને ભાવથી પણ પકડાય, હે વાણી સાંભળે ભાવથી પણ પકડાઈ જાય,
હા ભાવથી અમે આશય પકડતા આવડે તો શું આશય પકડતા આવડે, અને આશય પકડતા ક્યારે આવડે કે એવી યોગ્યતા હોય ત્યારે, એ યોગ્યતા માગે છે, કેમ કે વાણીના માધ્યમથી આશયરૂપ ભાવને અથવા ભાવાશયને ગ્રહણ કરવાનું બને છે જ્ઞાનમાં, અને ત્યાંથી જ્ઞાની ઓળખાય છે, એ ઓળખવાનો પ્રકાર ત્યાંથી બને છે, નહીતર તો ખબર પડે જ નહીં, જો જ્ઞાની બોલે નહીં તો એ જ્ઞાની છે કે જ્ઞાની છે એની ખબર પડે જ નહીં, જ્ઞાનીને ખબર ન પડે, બીજાને ત્યાંથી ખબર પડે, મોમુક્ષુની વાત તો એક બાજુ રહી, અને એ કેશભાઈનો સોગાની જેમ, એ કેશભાઈનો સોગાની જેમ, સુગાનીજીના સ્વર્ગવાસ પછી એમના અક્ષરદેથી જ ગુરુદેવે એમને જ્ઞાની તરીકે સ્થાપી, પ્રત્યક્ષતા તો વાતચીતમાં પ્રસંગ તો પરિચય એકબીજા નથી, પરિચય વિના ભાવ પકડાય નહીં, એ તો સાંભળવા બેસતા હતા, એ કંઈ ગુરુદેવને સંભળાવે એવી પરિસ્થિતિ નથી, પણ કોઈ તાત્વિક ચર્ચાનો પ્રસંગ પણ બન્યો નહીં કે જેથી પોતાના પરિણમનને ખોલવાનો કોઈ પ્રકાર એમાં વ્યક્ત થાય, એવું કોઈ બન્યું નહીં. જ્યારે જ્યારે આવતા ત્યારે હું લગભગ સાથે જ રહેતો ત્યાં એટલા દિવસ છોડીને સમજ રહેતો, એ પ્રકાર ક્યારે બન્યો નથી, હું તો કલાક સાથે જ રહેતા, એ ઉતરતો ત્યાં હું ઉતરતો, પણ એ બહેનો નહીં કરી દઉં એટલે એ વાત એમને રહી. સમાજ અજાણ હતો એનાથી, ગુરુદેવ પણ અજાણ હતા. એક દિવસ ગુરુદેવને એ વાત સંકેત રૂપે મૂકી દે, પણ પોતાના અંગત પરિચય સિવાય એ વાતને બીજાની વાતથી સ્વીકારવાનું ન બને. એ વાતમાં ગુરુદેવ ગંભીરપણે મૌન હતા. મૌનનો અર્થ એ થાય છે કે યસ પણ નહીં અને નો પણ નહીં, હા પણ નહીં ને ના પણ નહીં, એવો એનો અર્થ થાય છે.
ભાઈશ્રી, એવું બની શકે ખરું કે ઉત્કૃષ્ટ ભૂમિકા વાળા ગુરુમુખ્યો જ્ઞાની પુરુષને મૌન અવસ્થામાં જ પકડી પડે, એવું બને ખરું કે વાણીનો
ભાવોનો પરિચય વાણી સિવાય ન થાય? પરિચય ને ઓળખાણ થયા પછી એના મૌન ને ની ચેષ્ટાને એ બીજી નજરથી જોવે છે, એટલે એને અસર આવે છે, અને એ અસર સર્વસ્થિતિ પર્યંતની હોઈ શકે છે. 249 પત્રમાં એમણે કહ્યું, પ્રત્યક્ષ જ્ઞાનીની વાત લેતા લેતા, અને એ ઓળખાણ પછીની વાત છે. મૂળ તો ભાવભાષણ વિના સ્વરૂપને જોઈને ભાવવાની વાત રહેતી નથી, એટલે ભાવભાષણના સ્ટેજમાં ન આવ્યો હોય ત્યાં સુધી એની અધ્યાત્મની વાતમાં શુષ્કતા આવી જાય છે, ભાવવાહી પણ નથી આવતો. નાની વાણીમાં તો અનુભવ વાણી છે એટલે એમાં તો ભાવવાહી પણ હોય છે, અને અનુભવ રહિત હોય એમાં એ ન હોય એ પકડી શકે છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ પકડી શકે છે અને જ્ઞાની પણ પકડી શકે છે. એ સિવાય નાનીની વાણીમાં વિશેષતાઓ કેવા કેવા પ્રકારની છે એ વાત પણ કૃપાળુ દેવે આ સ્થળે બહુ સરસ કરી છે, ઘણી સારી વાત કરી છે. નાનીની વાણી પુરવાર પર અવિરોધ હોય છે. કેવી હોય છે? પુરવાર પર અવિરોધ હોય છે, એટલે પોતે જે વાતનું પ્રતિપાદન કરે એની વિરુદ્ધ એ વાત કરતા નથી. એનું કારણ એવું છે કે આત્મા જે પદાર્થ છે એમાં પણ કેટલાક વિરુદ્ધ ધર્મો છે, અને એ વિરુદ્ધ ધર્મોને ધારણ કરવાની શક્તિ પણ આત્મામાં છે. એટલે સુરતાની શક્તિમાં વિરુદ્ધ ધર્મત્વ, વિરુદ્ધ ધર્મ ધારણ ધારકત્વ શક્તિ, એવી શક્તિ લીધી છે. હવે જે પરસ્પર વિરુદ્ધ ધર્મો હોય એ બંને ધર્મને એ સ્થાપે છે જ્ઞાને, અને છતાં એમાં વિરોધ નથી આવતો. કેમ કે એ પદાર્થને જુએ છે એવો, ને જોઈને કહે છે માટે. જેને એ પદાર્થ જોયો નથી એ વિરોધી ધર્મમાં અટવાય છે, એટલે એક ધર્મની વાત કરે ત્યારે એના વિરોધી ધર્મનો એની અંદર વિરોધ ઊભો થાય છે, એને આપણે એકાંત પણ કહીએ છીએ. એથી એક સૂક્ષ્મ વાત એવી છે એ વિષયમાં કે બધું ભલે માણસ બરાબર સમજે આગળથી, કોઈ મુમુક્ષુ છે શાસ્ત્ર સ્વાધ્યાયથી બધી વાત બરાબર સમજે, છતાં એને પરિણામ નથી આવતું, એનું કારણ શું? કે ત્યાં વેઇટેજની ભૂલ હોય છે, વજન દેવાની ભૂલ હોય છે. જે જગ્યાએ જેટલું વજન જઈને પોતાનું હિત સધાવવું જોઈએ એટલું વજન ત્યાં ન જતું હોય, એટલે પોતાના પ્રયોજનભૂત વિષયમાં એટલું વજન ન જતું હોય, અને પોતાનો પ્રયોજનભૂત વિષય ન હોય ત્યાં વજન પાછું અજાણપણે પણ જતું હોય, એટલે બેલેન્સ ન રહે, આત્મસંતુલન.
પછી એનો અર્થ એવો કે પરિણતિ બીજે પડી છે,
સમજણ સાચી હોય પણ યથાર્થ નહીં હોવાનું કારણ વજન જવાની ભૂલ.
પરિણતિ
ને કારણે પણ એ ભૂલ થતી હોય, અને પરિણતિ ન હોય તો પણ અયથાર્થતા ઉભી હોય એને કારણે પણ એવી ભૂલ થતી હોય છે. હવે તમે એ પ્રશ્ન કરી શકો કે એ તો પછી એ યથાર્થતા કે શું કરવા ઉભી હોય, એ પ્રશ્ન અહીંયા થઈ શકે. આશય જે આત્મકલ્યાણ નો છે જ્ઞાનીની વાણીમાં, એ જ આશય આત્મકલ્યાણ નો મુમુક્ષુ જીવે ધારણ કરેલો હોવો જોઈએ. આશય કયો? ઉદ્દેશ કયો? તમે સમજો છો આ તત્વજ્ઞાનનો વિષય, તમે સ્વાધ્યાયથી સમજો છો, બરાબર છે? હવે એમાં તમારો ઉદ્દેશ શું છે, તમારો આશય શું છે સમજવા પાછળ, આ મારો પ્રશ્ન છે. કેવળ એક આત્મકલ્યાણ નો જો આશય અને ઉદ્દેશ હોય તો તમારું વજન જવામાં ભૂલ ન થાય. જે રીતે જે ભૂમિકામાં તમારું વજન જવું જોઈએ તે રીતે તે ભૂમિકામાં તમારું વજન જાય અને તમે આગળ વધતા તે ભૂમિકાથી આગળ વધો, અને નહીતર વજનની ભૂલ થાય એટલે તમે અટકો. એ વજનની ભૂલ થવી એનું નામ પણ એક પ્રકારનો વિપર્યાસ છે, સૂક્ષ્મ વિપર્યાસ છે. અને એવો વિપર્યાસ રહે ત્યાં સુધી પણ આત્મકલ્યાણ થતું નથી, સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. જ્યાં વજન ન જવું જોઈએ ત્યાં વજન જાય છે, એટલે પ્રયોજનના વિષયમાં ત્યાં કચાશ છે અથવા અયથાર્થતા છે અથવા વિપર્યાસ પહોંચે છે. આપણે બહુ સ્થૂળ દ્રષ્ટાંત લઈએ કે તમે એક મુમુક્ષુનામાં ગુણ પણ છે અને દોષ પણ છે, અને તમને દોષની મુખ્યતા છે. કોની ભૂલ? દોષ કરે છે એની કે તમારી? દોષ જોવે છે, દોષ કરે છે માણસે એમ પકડે છે એનો દોષ હતો, મને દોષ જણાવો તો દોષ તો એનો છે ને, એને હું શું કરું? નહીં, એનામાં ગુણ પણ છે અને એનામાં દોષ પણ છે, તે દોષ ને શું કરવા મુખ્ય કે એ તારી ભૂલ છે, કેમ કે તારું વજન ત્યાં ગયો, તારું વજન ત્યાં ગયું, એ તારી ભૂલ છે. એટલે એનામાં દોષ હોય એ એના દોષનું ફળ એ ભોગવશે, પણ તને તો નુકસાન થવાનું, એને નુકસાન તને થવાનું. એટલે મુક્ષુની ભૂમિકામાં એક ગુણગ્રાહીપણું એક બહુ સારો ગુણ છે, અને એ સરળતાથી સંપ્રાપ્ત હોય છે. એટલે સમજણ સાચી હોવા છતાં અયથાર્થ હોય છે સમજણ, અને એનું કારણ વજન જવામાં ફરક પડે છે. એ વિપર્યાસ છે, એને અવરોધરૂપ બને છે અને આત્મકલ્યાણ સાધવા દેતો નથી. અને આત્મકલ્યાણ સાધવાનો સ્પષ્ટ નિર્મળ ચોખ્ખો ઉદ્દેશ હોય, આશય હોય, તો એવી ભૂલ થતી નથી, કેમ કે ત્યાં શીખવા નહીં, શીખવાનો વિષય નથી. એવી ભૂલ થવી ન થવી એ તમારા આત્મકલ્યાણના આશયને અવલંબિત છે, એને અવલંબન એ થવું ન થવું બને છે. એટલે પહેલેથી આ વાત છે વેદનાના સ્ટેજથી, કે આત્મકલ્યાણના હેતુથી ઉદ્દેશથી તમને વેદના આવવી જોઈએ. એમને વેદના આવે તો પણ અયથાર્થ છે. આત્મકલ્યાણના એકમાત્ર આશયથી ઉદ્દેશથી વેદના આવે તો તે વેદના યથાર્થ છે, અને એવી યથાર્થતા શરૂઆતથી જ આવે તો વજન દેવાની ભૂલ નથી થતી, નહીતર વજન દેવાની ભૂલ થાય. ઘણા બહુ રડે છે એટલે કઈ એને વેદના આવી ગઈ એમ ન કહેવાય. વેદના વેતર માણસ રડી પડે ને, એ તો અનેક કારણો થી બનતું હોય છે, એના પણ અનેક કારણો, કોઈને પ્રકૃતિગત હોય છે, વાત વાતમાં રોગ હોય, રડે કોઈને ભાવુકતા આવે તો એમાં પણ રડે, ભાવુકતા વાળો માણસ વાત રડી પડે, તો કોઈને એમ થાય કે ભાઈ વેદના આવે છે માટે રડે છે, તો કોઈ દેખાદેખીથી રડે, દેખા દેખેથી રડે, એમ દેખા દેખેથી ભક્તિ કરે, દેખા દેખેથી સત્સંગ કરે, એમ દેખા દેખેથી રડે, અનેક પ્રકાર બને છે, ચોક્કસ વધે, ચોક્કસ દેખા દેખીથી ભક્તિ કરે તો તે, સત્સંગ કરે તો તે, વેદનામાં આવે તો તે, કોઈ પણ સાધન કરે તો એનું દર્શનમાં વધે વધે ને વધે, શાસ્ત્રમાં છે તો વધે, તત્વજ્ઞાનની ચર્ચા કરે તો પણ વધે, કેમ કે એ તો ચોખ્ખું પરલક્ષ છે, અને પરલક્ષે દર્શનમાં વધે, પરલક્ષે કદી દર્શનમાં ઘટે નહીં, એ બધું બની શકવા યોગ્ય છે, એ બને છે, એટલે ત્યાં સાવચેત રહેવાની વાત છે.
દેખાદેખી તો માયાચારી પણ સરખાવે,
માયાચાર એમાં થવાનો સંભવ ખરો, માયાચાર થવાનો સંભવ ખરો, થઈ જાય, કૃત્રિમતા થઈ જાય ને, એમ એ માયાચારી પણ આપણે કહી શકીએ કે એમાં કૃત્રિમતા થઈ જાય, બીજા કરે એમ આપણે પણ કરો, બીજા કરે એમ આપણે પણ કરો.
વેદના એટલે પરિબ્રહ્મની જો વેદના હોય તો તો પછી દેખાદેખી ન હોય,
એટલે પરિબ્રહ્મની યથાર્થ વેદનામાં તો બીજું કાંઈ ન હોય, પણ એમાંય તે એ વિષયને કૃત્રિમ રીતે હસ્તગત કરે, અને રડે, વેદના એને ન કહેવાય પણ રડે, એમ કહો ને, એને વેદના ન કહેવાય પણ એ રડે માણસ, એવું બને છે, ભાવુકતામાં આવી જાય, રડે, ભાવના જુદી વસ્તુ છે, ભાવુકતા જુદી વસ્તુ છે,
ભાવના કાયમ રહે છે,
હા
ભાવુકતા તો
ચાલી જાય છે, કેમ કે એમાં અસલ્યત નથી, એમાં ભાવનાની અસલ્યત નથી, લાગે ભાવના જેવી ભાવુકતા પણ એમાં ભાવનાની અસલ્યત નથી, આપણે તો ક્યાંથી વાત ચાલી કે જ્ઞાનીની વાણી પુરવાર પર અવિરોધ હોય છે, એમાં કોઈ પણ પ્રકારનો વજનનો વિપર્યાસ વિરુદ્ધ પણ ત્યાંથી માંડીને સમજણનો વિરોધ વિપર્યાસ, કથનનો વિપર્યાસ, એ કોઈ પ્રકાર વિષયનો વિપર્યાસ, એ વિષય સ્થાપે એનો વિપરીત પાછળ સ્થાપે, એવું કાંઈ ન બને, સામાન્ય રીતે જે સ્થૂળ ભૂલો થાય છે વિદ્વાનોની એ તો એ રીતે થાય છે કે અધ્યાત્મની વાત આવે ત્યાં પુણ્યને ઉડાડે, પુણ્ય નિષેધ કરે, અને વળી ક્યાંક ક્યાંક પુણ્યને સ્થાપી દે, અને એને પોતાને ખ્યાલ નથી રહેતો, એવા પ્રકારો પણ બને, એ બધું સ્થૂળ ભૂલો છે. જ્ઞાનીની વાણી પુરવાર પર વિરોધ હોય છે, આત્માર્થ ઉપદેશક પણ એમાં હોય છે, આત્મકલ્યાણનો એમાં ઉપદેશ હોય છે, આત્મકલ્યાણનો ઉપદેશ કરનારી હોય છે, કેવી રીતે આત્મકલ્યાણ સધાય એનો ઉપદેશ કરનારી હોય છે. હવે જેમ રોગના અનેક પ્રકાર છે, એમ મુમુક્ષુની ભૂમિકાના પણ અનેક પ્રકાર છે, શું યોગ્યતા અયોગ્યતા અનેક પ્રકારે હોય છે, શું તો નાની છે એના લક્ષમાં એ વાત આવે છે કે આ જીવ ક્યાં ઊભો છે, વ્યક્તિગત પરિચય હોય તો, અને એ જીવ જો આત્મકલ્યાણનો વાંછો હોય, ઈચ્છક હોય, તો એને કેવી રીતે ત્યાંથી ઉતર ઉઠાવો, એ વિધિ એ પદ્ધતિ એ બરાબર જાણતા હોય છે. ટૂંકમાં એવી રીતે કહી શકાય કે એક જ પ્રશ્ન બે જીવ પૂછે તો બે ને જુદો જુદો ઉત્તર મળવાનું કારણ શું, બેને એક સરખો ઉત્તર ના આપે જ્ઞાની, કેમ કે એને એ ઉત્તર દેવાથી લાભ છે, આને આ ઉત્તર દેવાથી લાભ છે, એમ જ્ઞાની ને ખબર પડે છે.
યોગ્યતા અનુસાર
યોગ્યતા એની યોગ્યતાને સમજે છે. શિયાળામાં શરદી લાગીને બે જણને તાવ આવ્યો, બે ને એક સરખી દવા ન આપે ડાક્ટર, બને છે કે ન બને, બસ એવું છે. સદગુરુ વૈદ્ય સુજાન એ વૈદ્યના સ્થાને છે, ડૉક્ટરના સ્થાને છે, તો એ બંનેને જુદી જુદી રીતે ટ્રીટમેન્ટ આપે ને બંનેને જુદો જુદો ઉત્તર આપે, પ્રશ્ન ભલે બે ને એક હોય. ચારસો ને છાસઠ પત્રમાં એમણે વાત કરી છે કે કોઈ એમ માને કે યોગ ધ્યાન કે ફલાણું ફલાણું કરવાથી આત્મકલ્યાણ થઈ જશે, તો તે રીતે કદી આત્મકલ્યાણ થતું નથી. બહુ સ્પષ્ટ લેખું છે, કેમ કે ઘણા લોકો ધ્યાને ચડી જાય છે, જીવ પોતાની કલ્પનાથી કલ્પે. જુઓ કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે એવા એવા કોઈ પણ પ્રકારથી, પણ તેથી જીવનું કાંઈ પણ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. માટે તેવા તેવા વિકલ્પો કરવા મૂકી દેવા, પરમ સત્સંગ કરવો પણ આ બધા સાધન કરવાના વિકલ્પ મૂકી દેવા, અને સાધન કરવું હોય તો જ્ઞાનની આજ્ઞા કરવું, એમને પોતાની મને પોતાની મતિ કલ્પનાથી ન કરવું. માર્ગદર્શન તો ઘણી જગ્યાએ પૂછ્યું, જ્ઞાનીની વાણી આત્માર્થ ઉપદેશક હોય છે, આત્મકલ્યાણનો ઉપદેશ એની અંદર હોય છે. જે ભૂમિકામાં જે પ્રકારે થવું ઘટે તે પ્રકારે બધું એમના જ્ઞાનમાં હોય છે, અને તેથી તે પ્રકાર તેમના ઉપદેશમાં પણ હોય છે. અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે. શું આ જરા વિસ્તાર વાળો વિષય છે અથવા જરા ઉનાળનો વિષય છે. અપૂર્વ અર્થ એટલે શું? શબ્દાર્થ તો નાની સમજે છે, એમ બીજા વિદ્વાનો પણ સમજે છે. એવી રીતે અજ્ઞાની શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, ભાવાર્થ આ બધા અર્થો સમજે, પણ એ કોઈ અપૂર્વ નથી. ભાવાર્થ સુધીનો વિષય અપૂર્વ નથી, પણ પરમાર્થ સમજવો એ અપૂર્વ છે. અને એ પરમાર્થનું એ નિરૂપણ કરનાર જ્ઞાનીની વાણી હોય છે. તો કે એને અપૂર્વ કેમ કહ્યું, અપૂર્વ અર્થ કેમ કહ્યો? પરમાર્થ શબ્દ તો વાપરો નથી, અને અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર છે એમ કેમ કહ્યું? બહુ કહેવા પાછળ તો બહુ અનુભવ છે કહેનારનો, કે જેને પરમાર્થ સમજાય છે તેને જ્ઞાનીની વાણી અપૂર્વ લાગે છે. જ્ઞાનીની વાણી પણ અપૂર્વ લાગે છે, એ વાણી પાછળના એમના ભાવો છે પણ અપૂર્વ લાગે છે, અને એનું અર્થઘટન પણ એને અપૂર્વ લાગે છે. બધું અપૂર્વ લાગે છે. ત્યાં સુધી કે એનો શબ્દાર્થ ભાવાર્થ બધું પોતાને ખબર હોય તો પણ માથાનો એક દ્રષ્ટાંત લઈએ કે એક જ્ઞાની વક્તા છે ને બીજા જ્ઞાની શ્રોતા છે, છતાં એને અપૂર્વ વર્ષ લાગે, એનું શું કરવું જોઈએ? એ તો પરમાત્માને સમજીને બેઠા છે. અપૂર્વ અર્થ નું નિરૂપણ કરનારો હોય છે. બેન શ્રી કહેતા ગુરુદેવ ની વાણી અપૂર્વ છે, ગુરુદેવ ના ભાવો અપૂર્વ છે, અને ગુરુદેવ પોતે પણ અપૂર્વ સત્પુરુષ છે એમ કહેતા. વ્યક્તિરાગ નહીં છે એમાં હું કાશ, એમાં કોઈ વ્યક્તિરાગ છે એવું માનવા જેવું નથી. વ્યક્તિરાગ નો સવાલ નથી, પણ છતાં એમ કહેવાનું પાછળ કોઈ અતિશયોક્તિ પણ નથી ને કોઈ કૃત્રિમતાય નથી. એમને એ વાણી સાંભળતા પોતામાં અપૂર્વ અપૂર્વ ભાવો દશા જ્ઞાન ની હોવા છતાં પણ ઉલ્લાસ પામતા હતા. તેથી એ અપૂર્વતા પોતાના ભાવો ની અપૂર્વતા, પોતાના પરિણમન ની અપૂર્વતા નો આરોપ ગુરુ ની વાણી ને ગુરુ ના ભાવો ઉપર કરે છે. કેમ કે એમના નિમિત્તે થાય છે માટે એ પણ અપૂર્વ, અહીંયા અપૂર્વ તો ત્યાં પણ અપૂર્વ. એમ જ્ઞાની ની વાણી છે એ અપૂર્વ અર્થ નું નિરૂપણ કરનાર હોય છે. ક્યાંથી એ વાત સમજાય છે? અહીંયા અપૂર્વતા ઉત્પન્ન થાય ત્યાંથી એ સમજાય છે. ત્યાં સુધી એ અપૂર્વ અર્થ સમજાતો નથી. આમ વાત છે, કેવી કેવી વાતો નથી છે.
ગુંડાની તમે એક વાત કરી હતી તો એનો આશય પકડીને કેવી રીતે વિકલ્પો છોડીને વિકલ્પતા ની જે વાત કરી હતી એવા કોઈ આશયો પકડીને વધારે સહજતાથી સરળતાથી પ્રવેશ નો એમને ભાવ મળે એ રીતની
સાધનામાં જ અપૂર્વતા આવે છે. મોટી વાત તો એ છે, સાધનામાં જ અપૂર્વતા આવે છે. બાકી તો પોતે ક્ષોભસમ ગણાવો તો પોતાને પણ ક્ષોભસમ ગણાવો તો બેનશ્રીને પોતાને પણ ઘણો ક્ષોભસમ હતો, ઘણી નિર્મળતા હતી, હું તો લબ્ધિ પણ હતી, બધું ઘણું હતું એમનામાં. તો ગુરુને ગુરુદેવના નિમિત્તે અપૂર્વ સમ્યક દર્શન થયું, અપૂર્વ જ્ઞાન દશા થઈ, અને પછી શ્રવણ યોગમાં પણ એમને ભાવ અપૂર્વતા અંદર ઉત્પન્ન થતી હતી એમના વાણી નિમિત્તે, અને એ અપૂર્વતા ગુરુદેવ ની અંદર પણ જોતા હતા. એ વાણી એવી અપૂર્વ છે તો અહીંયા અપૂર્વ થાય છે. એ વખતે જ કેમ થાય છે? એ નિમિત્તે જ કેમ થાય છે? માટે ત્યાં પણ અપૂર્વતા ને અહીંયા પણ અપૂર્વતા, અહીંયા અપૂર્વતા વિના ત્યાં અપૂર્વતા નહીં, એ વાત મૂકી છે. એવી જ્ઞાની ની વાણી જેને અપૂર્વપણું ઉત્પન્ન થાય છે એને ભાષે છે. બીજા પણ વિશેષણો લીધા છે, આવતીકાલના સ્વાધ્યાયનો લઈશું.
શાંતિ અનંત સુખમય જી રામ જ્યોતિ.